એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિષય પર થોડી ઊંડી વાત કરવાના છીએ જે યુનો આપણા રોજિંદા જીવનમાં બહુ સામાન્ય છે પણ ક્યારેક મોટી સમસ્યા બની જાય છે. મારો મતલબ છે ચર્ચાઓ અને મીટિંગો કેમ ઘણીવાર આટલી કંટાળાજનક, બિનઉત્પાદક અને ક્યારેક તો સંઘર્ષમય બની જાય છે.
સાચી વાત છે. અને એનો કોઈ ઉકેલ છે?
તો હા, આજે આપણે એડવર્ડ ડી બોનોના બહુ જ પ્રખ્યાત પુસ્તક છ વિચાર શૈલીની ટોપીઓ એટલે કે સિક્સ થિંકિંગ હેટ્સ વિશે વાત કરીશું. આ પુસ્તક એવો દાવો કરે છે કે આપણી વિચારવાની રીતમાં જો થોડો ફેરફાર કરીએ ને તો આપણે વધુ સારા નિર્ણયો લઈ શકીએ અને સહયોગ પણ વધારી શકીએ. ખરેખર આજકાલ આપણે બધા આ અનુભવીએ છીએ. ભલે ઓફિસની મીટિંગ હોય કે પછી ઘરમાં કોઈ નિર્ણય લેવાનો હોય અથવા તો મિત્રો સાથે કોઈ મુદ્દા પર ચર્ચા થતી હોય, ઘણીવાર વાત ક્યાંથી ક્યાંય પહોંચી જાય, મુદ્દો તો બાજુ પર જ રહી જાય અને અંતે કશું નક્કર પરિણામ ના મળે. સમય જાય, શક્તિ વેડફાય, તો આ પુસ્તક આ સ્થિતિ બદલવામાં મદદ કરી શકે એવું લાગે છે નહીં?
ચોક્કસપણે, બિલકુલ. આ પુસ્તક એક સરળ પણ હું કહીશ કે ખૂબ શક્તિશાળી માળખું આપે છે જે આપણને વધુ સ્પષ્ટ, સંરચિત અને સહયોગી રીતે વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે. પણ એ પહેલાં લેખક વિશે થોડું જાણી લઈએ, શું કહો છો?
હા હા, એ જરૂરી છે. કોણ હતા એડવર્ડ ડી બોનો? તો આ પુસ્તકના લેખક છે ડૉક્ટર એડવર્ડ ડી બોનો. તેઓ મૂળ માલ્ટાના હતા અને ખરેખર બહુમુખી પ્રતિભા હતા. ચિકિત્સક, મનોવિજ્ઞાની, લેખક, સંશોધક, કન્સલ્ટન્ટ, બધું જ. અને એમણે ઓક્સફર્ડ, કેમ્બ્રિજ જેવી ટોચની સંસ્થાઓમાં અભ્યાસ કર્યો હતો.
અને ડૉક્ટર ડી બોનો ખાસ કરીને લેટરલ થિંકિંગ માટે બહુ જાણીતા છે. લેટરલ થિંકિંગ એટલે આમ તો પાર્શ્વીય વિચારસરણી કહી શકીએ. પરંપરાગત સીધી લીટીના તર્કને બદલે સમસ્યાઓને નવા, આડાઅવળા, સર્જનાત્મક ખૂણાથી જોવાની રીત. એમણે 70થી વધુ પુસ્તકો લખ્યા છે અને એમનું મુખ્ય યોગદાન રહ્યું છે વિચારવાની પ્રક્રિયાને સમજવામાં અને સુધારવામાં.
મને એમની વાતમાં જે સૌથી વધુ રસપ્રદ લાગે છે ને એ છે કે તેમણે વિચારવાની ક્ષમતાને કોઈ એવી જન્મજાત પ્રતિભા કે કોઈ રહસ્યમય શક્તિ તરીકે નથી જોઈ, પણ એક કૌશલ્ય તરીકે જોઈ. સ્કિલ, એક એવી સ્કિલ જે શીખી શકાય છે, જેનો અભ્યાસ કરી શકાય છે અને જેને આપણે ઈરાદાપૂર્વક વાપરી શકીએ.
બરાબર, એકદમ સાચી વાત. એમણે ચિકિત્સા વિજ્ઞાનની જે ચોકસાઈ હોય ને એને અને મનોવિજ્ઞાનની માનવીય વર્તણૂકની સમજ, જેમ કે આપણો અહંકાર, લાગણીઓ, પૂર્વગ્રહો, આ બધાને ભેગા કર્યા. એમણે ફક્ત આપણું મગજ શું વિચારે છે એના પર ફોકસ કરવાને બદલે આપણે કેવી રીતે વધુ અસરકારક રીતે વિચારી શકીએ એના પર ભાર મૂક્યો. અને આ બધું ખાલી થિયરી નહોતી, એમણે મોટી મોટી કંપનીઓ સાથે કામ કરીને પોતાના વિચારોને પ્રેક્ટિકલી ચકાસ્યા હતા.
તો આ છ ટોપીઓવાળું જે પુસ્તક છે એનો મુખ્ય વિચાર શું છે? આપણે જે પેલી મીટિંગોની નિષ્ફળતાની વાત કરી એનું મૂળ કારણ શું ગણાવે છે ડી બોનો?
જુઓ, ડી બોનો કહે છે કે આપણી મુખ્ય સમસ્યા છે મૂંઝવણ, કન્ફ્યુઝન. જ્યારે આપણે કોઈ મુદ્દા પર વિચારીએ છીએ, ખાસ કરીને ગ્રુપમાં, ત્યારે આપણે એક જ સમયે બહુ બધું કરવાનો પ્રયાસ કરીએ છીએ. કોઈ તથ્ય રજૂ કરતું હોય તો બીજું કોઈ તરત જ એની ટીકા કરવા માંડે. કોઈ લાગણીમાં આવી જાય તો કોઈ વળી ભવિષ્યના ફાયદા ગણાવવા બેસી જાય. કોઈક વળી સાવ નવા જ આઈડિયા લઈને આવે.
હા હા, એ તો બરાબર છે. જાણે જાણે કોઈ જાદુગર હોય ને એક સાથે 6-7 દડા હવામાં ઉછાળી રહ્યો હોય અને બધાને પકડવાની કોશિશ કરતો હોય. પરિણામે શું થાય? કાં તો દડા પડી જાય અથવા તો બધી એનર્જી એને હવામાં રાખવામાં જ વપરાઈ જાય, કોઈ દિશામાં આગળ ના વધાય.
એકદમ એકદમ સાચી સરખામણી કરી. ડી બોનો આનો ઉકેલ આપે છે સમાંતર વિચારસરણી દ્વારા, પેરેલેલ થિંકિંગ. આપણી જે પરંપરાગત પદ્ધતિ છે ને, જેને તેઓ પ્રતિકૂળ વિચારસરણી, એડવર્સેરિયલ થિંકિંગ કહે છે, એમાં લોકો એકબીજાના વિચારોનો વિરોધ કરે છે, દલીલો કરે છે. જ્યારે સમાંતર વિચારસરણીમાં બધા જ લોકો એક સમયે એક જ દિશામાં વિચારે છે, જાણે બધા એક જ રસ્તા પર સાથે ચાલી રહ્યા હોય. કોઈ ટકરાવ નહીં, કોઈ દલીલ નહીં, બસ સહયોગથી સંશોધન.
પણ આ શક્ય કેવી રીતે બને? બધા એક સાથે એક જ રીતે કઈ રીતે વિચારી શકે? અહીં જ પેલી ટોપીઓનો રોલ આવે છે, ખરું ને?
હા, બરાબર. ડીબોનો 6 અલગ અલગ રંગની કાલ્પનિક ટોપીઓનો ઉપયોગ કરે છે રૂપક તરીકે. દરેક રંગની ટોપી વિચારવાની એક ચોક્કસ રીત એક ચોક્કસ મોડ દર્શાવે છે. જ્યારે બધાએ એક જ રંગની ટોપી પહેરી હોય ત્યારે બધા એ જ રીતે વિચારે છે. આનાથી શું થાય કે વિચારના દરેક પાસાને પૂરતો સમય અને ધ્યાન મળે અને મૂંઝવણ કે સંઘર્ષ વગર ચર્ચા આગળ વધે.
રસપ્રદ. તો ચાલો આ ટોપીઓને જરા નજીકથી જોઈએ. કઈ ટોપી શું બતાવે છે? શરૂઆત ક્યાંથી કરીશું?
ચાલો વાદળી ટોપીથી શરૂઆત કરીએ. આ ટોપી છે ને એ બાકીની 5 ટોપીઓથી થોડી જુદી છે. તે વિચારવાની જે આખી પ્રક્રિયા છે ને એના સંચાલન માટે છે, મેનેજમેન્ટ માટે. એને મેટા થિંકિંગ ટોપી કહી શકાય, એટલે કે વિચાર વિશે વિચારવું. વાદળી ટોપી નક્કી કરે છે કે ક્યારે કઈ ટોપી પહેરવી, ચર્ચાનો હેતુ શું છે, ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવું અને છેલ્લે સારાંશ અને નિષ્કર્ષ શું નીકળ્યો. એ જાણે કોઈ ઓર્કેસ્ટ્રાનો કંડક્ટર હોય ને એના જેવી છે.
અચ્છા, એટલે કે વાદળી ટોપી આખી ચર્ચાને દિશા આપે છે અને એને ટ્રેક પર રાખે છે. એમ કહી શકાય કે મીટિંગ શરૂ થાય અને પૂરી થાય ત્યારે વાદળી ટોપીનો ઉપયોગ થાય, અને વચ્ચે જરૂર પડે ત્યારે પણ.
બરાબર, એકદમ બરાબર. હવે આવીએ સફેદ ટોપી, વ્હાઇટ હેટ પર. સફેદ રંગ તટસ્થતાનું પ્રતીક છે, ન્યુટ્રાલિટી. જ્યારે સફેદ ટોપી પહેરી હોય ત્યારે ફક્ત માહિતી, તથ્યો, આંકડા એ જ રજૂ કરવાના. કોઈ અભિપ્રાય નહીં, કોઈ લાગણી નહીં, કોઈ અર્થઘટન નહીં, ફક્ત શુદ્ધ માહિતી, ફેક્ટ્સ અને ફિગર્સ.
એટલે કે આપણી પાસે કઈ માહિતી છે, કઈ માહિતી ખૂટે છે, આ માહિતી કેટલી ભરોસાપાત્ર છે, બસ આવા પ્રશ્નો પર જ ફોકસ કરવાનું, જાણે કોઈ કમ્પ્યુટર ડેટા આપી રહ્યું હોય એમ. આનાથી ચર્ચાનો પાયો મજબૂત બને ને.
ચોક્કસ. હવે એનાથી સાવ ઉલટું, લાલ ટોપી. લાલ રંગ લાગણીઓ, ભાવનાઓ અને અંતઃસ્પૂર્ણા એટલે કે ઇન્ટ્યુશન સાથે જોડાયેલો છે. લાલ ટોપી પહેરીને તમે તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો, જેમ કે મને આ વિશે કંઈ સારું નથી લાગી રહ્યું, અથવા મારી ગટ ફિલિંગ કહે છે કે આ દિશા બરાબર છે. અને મહત્વની વાત એ છે કે તમારે એનું કોઈ કારણ આપવાની જરૂર નથી, કોઈ જસ્ટિફિકેશન નહીં.
ઓ, આ તો બહુ જ મહત્વનું છે, કારણ કે ઘણીવાર નિર્ણયોમાં લાગણીઓનો મોટો ફાળો હોય છે, પણ આપણે એને સ્વીકારતા નથી. ક્યાં તો દબાવી દઈએ છીએ, ક્યાં તો તર્કની પાછળ છુપાવીએ છીએ. લાલ ટોપી એને કાયદેસર સ્થાન આપે છે, પણ નિયંત્રિત રીતે. શું આનાથી ગ્રુપમાં જે છુપાયેલો તણાવ હોય કે ઉત્સાહ હોય એ બહાર આવી શકે?
હા હા, એ જ એનું મુખ્ય હેતુ છે. તે લાગણીઓને ચર્ચાનો એક સ્વીકૃત ભાગ બનાવે છે. આગળ વધીએ. કાળી ટોપી. આ ટોપી સાવચેતી, જોખમો, સંભવિત નબળાઈઓ અને ટીકાત્મક મૂલ્યાંકન માટે છે, ક્રિટિકલ થિંકિંગ. આ ટોપી પહેરીને પૂછવાનું, આમાં શું ખોટું થઈ શકે છે, આપણે ક્યાં નિષ્ફળ જઈ શકીએ, આના નેગેટિવ પરિણામો શું હોઈ શકે.
આ તો લગભગ દરેક મીટિંગમાં કોઈને કોઈ પહેરીને જ બેઠું હોય એવું લાગે છે. ડી બોનો અને સર્વાઇવલ હેટ કહે છે, કારણ કે તે આપણને ભૂલો કરતા બચાવે છે. એ વાત સાચી, પણ એમણે ચેતવણી પણ આપી છે કે એનો બહુ વધારે પડતો ઉપયોગ એ નવા વિચારોને શરૂ થાય એ પહેલાં જ મારી નાખે છે. એટલે કે ટીકા જરૂરી છે, પણ તે લોજિકલ હોવી જોઈએ અને એનો સમય પણ યોગ્ય હોવો જોઈએ, નહીતર.
બિલકુલ. અને કાળી ટોપીની તાર્કિક જોડીદાર છે પીળી ટોપી, યલો હેટ. પીળો રંગ એટલે સૂર્યપ્રકાશ, આશાવાદ, ઓપ્ટિમિઝમ. આ ટોપી ફાયદા, મૂલ્ય અને સકારાત્મક પાસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, પોઝિટિવ થિંકિંગ. તે પૂછે છે, આના લાભ શું છે, આ વિચારમાં શું સારું છે અને સફળ બનાવવા માટે શું કરવું જોઈએ.
અચ્છા, એટલે કાળી ટોપી જોખમ શોધે તો પીળી ટોપી તકો અને ફાયદા શોધે, અને બંને તર્ક પર આધારિત હોવા જોઈએ, ખાલી હવામાં વાતો નહીં. ડી બોનો કહે છે કે લોકોને કાળી ટોપી પહેરવી વધુ સ્વાભાવિક લાગે છે, પીળી ટોપી માટે સભાન પ્રયત્ન કરવો પડે છે. આ વાત મને સાચી લાગે છે?
હા, એ સાચી વાત છે. નેગેટિવ થવું સહેલું છે, પોઝિટિવ રહેવા માટે પ્રયત્ન કરવો પડે. અને છેલ્લે આવે છે લીલી ટોપી, ગ્રીન હેટ. લીલો રંગ એટલે વનસ્પતિ, વિકાસ, સર્જનાત્મકતા, ક્રિએટિવિટી. આ ટોપી નવા વિચારો, વિકલ્પો અને શક્યતાઓ માટે છે. અહીં લેટરલ થિંકિંગનો ઉપયોગ થાય છે. પ્રશ્નો કેવા હોય, શું આ કરવાના બીજા રસ્તાઓ છે, શું આપણે કંઈક સાવ નવું વિચારી શકીએ. લીલી ટોપી વખતે ટીકાને કોઈ સ્થાન નથી, જજમેન્ટ નહીં, ફક્ત વિચારોનો પ્રવાહ વહેવા દેવાનો છે.
વાહ, તો આ છ ટૂપીઓ મળીને વિચારના લગભગ બધા જ મહત્વના પાસાઓને આવરી લે છે. માહિતી, લાગણી, સાવચેતી, ફાયદા, સર્જનાત્મકતા અને આખી પ્રોસેસનું મેનેજમેન્ટ. પણ આનો ઉપયોગ કેવી રીતે કરવો? શું કોઈ પણ ક્રમમાં ટોપીઓ પહેરી શકાય કે પછી?
ડી બોનો કહે છે કે ટોપીઓની ખરી શક્તિ એમને એક ચોક્કસ પૂર્વ નિર્ધારિત ક્રમમાં વાપરવાથી આવે છે. કયો ક્રમ વાપરવો એ ચર્ચાના ઉદ્દેશ્ય પર આધાર રાખે છે. જેમ કે ધારો કે કોઈ સમસ્યાનો ઉકેલ શોધવો છે, તો કદાચ ક્રમ આવો હોઈ શકે: વાદળી, હેતુ શું છે? સફેદ, માહિતી શું છે? લીલી, નવા વિકલ્પો શું? પીળી, વિકલ્પોના ફાયદા. કાળી, વિકલ્પોના જોખમો. લાલ, આપણને કેવું લાગે છે? અને છેલ્લે ફરી વાદળી, નિર્ણય અને આગળ શું?
આનાથી તો આખી પ્રક્રિયા ખૂબ જ વ્યવસ્થિત અને ફોકસ્ડ બની જાય એવું લાગે છે. કોઈ એક જ સમયે બધી દિશાઓમાં વિચારવાને બદલે બધા સાથે મળીને એક પછી એક પાસા પર ધ્યાન આપે અને પેલો અહંકારનો ટકરાવ પણ ઓછો થાય, નહીં? કારણ કે તમે વ્યક્તિ પર નહીં પણ એ સમયે પહેરેલી ટોપીની ભૂમિકા પર રિએક્ટ કરો છો.
એ જ તો મુખ્ય ફાયદો છે. જ્યારે કોઈ કહે કે હું મારી કાળી ટોપી પહેરીને કહું છું કે આમાં આ જોખમ છે, ત્યારે એ પર્સનલ અટેક નથી લાગતો, પણ પ્રક્રિયાનો એક જરૂરી ભાગ લાગે છે. આનાથી ટીકા કરવી અને સાંભળવી બંને સહેલું બને છે.
તો આ પુસ્તકમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ, કી ટેકઅવેઝ લઈ શકીએ? મને લાગે છે કે પહેલો અને સૌથી મોટો મેસેજ એ છે કે આપણી જે પરંપરાગત દલીલબાજીવાળી વિચાર પદ્ધતિ છે ને, એ ઘણી વાર બિન અસરકારક હોય છે અને સંઘર્ષ પેદા કરે છે.
હા, બરાબર. અને બીજો સંદેશ એ છે કે સમાંતર વિચારસરણી, એટલે કે સહયોગથી એક જ દિશામાં વિચારવું, એ વધુ ઉત્પાદક અને શક્તિશાળી છે. એ ગ્રુપની જે કલેક્ટિવ ઇન્ટેલિજન્સ હોય ને, સામૂહિક બુદ્ધિ, એનો બેસ્ટ ઉપયોગ કરે છે.
ત્રીજો મહત્વનો મુદ્દો મને એ લાગે છે કે વિચારવું એ એક કૌશલ્ય છે, એક સ્કિલ છે જેને શીખી શકાય છે, સુધારી શકાય છે. ડીબોનોનું એક વાક્ય છે જે મને બરાબર યાદ આવે છે, કંઈક એવું કે ઘણા અત્યંત બુદ્ધિશાળી લોકો નબળા વિચારકો હોય છે. કારની શક્તિ અને કાર કેવી રીતે ચલાવવામાં આવે છે એ બે અલગ વસ્તુ છે. મતલબ કે ખાલી ઇન્ટેલિજન્સ હોવું પૂરતું નથી, વિચારવાની સાચી મેથડ હોવી જરૂરી છે.
અને ચોથો મુદ્દો જે લાલ ટોપી સાથે જોડાયેલો છે, તે એ કે લાગણીઓ અને અંતઃસ્ફુરણાને પણ વિચાર પ્રક્રિયામાં યોગ્ય સ્થાન આપવું જોઈએ. એને ઇગ્નોર કરવાને બદલે એને સ્વીકારવી અને સમજવી જરૂરી છે.
આ બધું સાંભળ્યા પછી તો એવું લાગે છે કે આ પદ્ધતિનો વ્યવહારમાં ઘણો ઉપયોગ થઈ શકે એમ છે. ઓફિસની મીટિંગોમાં તો ચોક્કસ પરિવર્તન લાવી શકે. જરા વિચારો, કોઈ પ્રોજેક્ટની ચર્ચા શરૂ થાય વાદળી ટોપીથી, હેતુ અને પ્રક્રિયા, પછી સફેદ, તથ્યો, પછી કદાચ લીલી, નવા વિચારો, પછી પીળી, ફાયદા, પછી કાળી, જોખમો, પછી લાલ, ટીમની લાગણી, અને છેલ્લે વાદળી, નિર્ણય અને નેક્સ્ટ સ્ટેપ્સ. કેટલી સ્પષ્ટતા આવી જાય, નહીં?
ચોક્કસ. અને ખાલી મીટિંગોમાં જ નહીં, નવીનતા લાવવા માટે, પ્રોબ્લેમ સોલ્વિંગ માટે, ટીમના સભ્યો વચ્ચેના મતભેદ ઘટાડવા માટે બધે જ આ ઉપયોગી થઈ શકે. આ પદ્ધતિ એક કોમન ન્યુટ્રલ લેંગ્વેજ આપે છે, એક એવી ભાષા જે બધા સમજી શકે અને વાપરી શકે.
શું આપણે અંગત જીવનમાં પણ આનો ઉપયોગ કરી શકીએ? જેમ કે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય, કરિયર બદલવી, ઘર ખરીદવું, ત્યારે?
કરો. પીળીથી સંભવિત ફાયદા જુઓ, કાળીથી જોખમો, લીલીથી બીજા વિકલ્પો વિચારો, લાલથી તમારી અંદરની લાગણીઓને સમજો અને વાદળીથી આખી પ્રક્રિયાનું સંચાલન કરીને નિર્ણય પરાવો. આનાથી ડિસિઝન મેકિંગ પ્રોસેસ વધુ બેલેન્સ્ડ અને ક્લિયર બની શકે.
અને પરિવારમાં કે મિત્રો સાથે કોઈ મતભેદ થાય ત્યારે પણ કદાચ ઉપયોગી થઈ શકે. ચાલો 5 મિનિટ માટે ફક્ત સફેદ ટોપી પહેરીએ અને શું થયું એના તથ્યો જોઈએ. કદાચ આવું કહેવાથી ગરમાગરમી ઓછી થઈ જાય અને વાતચીત પાછી મુદ્દા પર આવી શકે.
ખરેખર આ પદ્ધતિની સુંદરતા જ એની સરળતા અને એની યુનિવર્સલ એપ્લિકેબિલિટીમાં છે. શિક્ષણ, વાટાઘાટો, કોઈ પણ ક્ષેત્ર જ્યાં સ્પષ્ટ વિચાર અને સહયોગ જરૂરી છે, ત્યાં તે મદદરૂપ થઈ શકે છે.
તો આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચા પછી મારા માટે સૌથી મોટો ટેકઅવે એ છે કે અસરકારક વિચારસરણી એ મુખ્યત્વે શિસ્ત અને પદ્ધતિનો વિષય છે, ખાલી બુદ્ધિનો નહીં. અને આ 6 ટોપીઓ આપણને એ શિસ્ત અને પદ્ધતિ પૂરી પાડે છે, એક સ્ટ્રક્ચર આપે છે.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે આ પદ્ધતિ સહયોગને પ્રોત્સાહન આપે છે, કોલેબોરેશનને. તે હું સાચો તું ખોટોવાળી જે માનસિકતા હોય છે ને, એમાંથી બહાર નીકળીને ચાલો સાથે મળીને બેસ્ટ સોલ્યુશન શોધીએ એ તરફ લઈ જાય છે. અને આજના સમયમાં, આજના વિભાજિત વિશ્વમાં આ અભિગમની ખરેખર ખૂબ જરૂર છે.
સાચી વાત, એકદમ સાચી વાત. આ પુસ્તક આપણને યાદ અપાવે છે કે આપણી વિચારવાની રીતને સુધારવી શક્ય છે અને એનાથી આપણા કામ અને સંબંધો બંનેમાં ઘણો ફરક પડી શકે છે. કદાચ આપણે સૌએ આપણી પોતાની માનસિક ટોપીઓ પ્રત્યે વધુ સજાગ થવાની જરૂર છે. કઈ ટોપી ક્યારે પહેરીએ છે એના પર ધ્યાન આપવાની જરૂર છે.
અને એક અંતિમ વિચાર મનમાં આવે છે, શું આપણે આ ટોપીઓનો ઉપયોગ ફક્ત ગ્રુપમાં જ નહીં પણ આપણી પોતાની આંતરિક વિચાર પ્રક્રિયાને વધુ સ્પષ્ટ અને સંતુલિત બનાવવા માટે પણ કરી શકીએ? કદાચ સેલ્ફ રિફ્લેક્શન માટે, આત્મચિંતન માટે પણ આ એક બહુ ઉપયોગી સાધન બની શકે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.